समय सार भगवान कुनकुंदाचार्य रचित, समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय करी रह्या छे। એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં આપણે ગાથા 308-311 લગભગ પૂરી કરવા આવ્યા છીએ। આ ગાથાઓ ઉપરના પ્રવચનના અંશો આપણે કરી રહ્યા છીએ। ગાથા વિશે ઘણી સમજ આપી, ઘણો વિસ્તાર કર્યો અને એની સાથે પ્રયોજનભૂત વાત પણ ગુરુદેવે સમજાવી। પોતાના ક્રમબદ્ધ પરિણામોથી ઉપજતું થકું જીવ જીવ છે તે અજીવ નથી, અને પોતાના ક્રમબદ્ધ પરિણામોથી ઉપજતું થકું અજીવ અજીવ જ છે તે જીવ નથી, અને પછી એની સાથે ઉત્પાદ્ય ઉત્પાદક ભાવ અને કર્તા કર્મ ભાવ એ બધું પણ સમજાવ્યું। હવે આગળ અહીંયા ગુરુદેવના પ્રવચનમાં પ્રવચન રત્નાકર ભાગ 9મો પાન નંબર 31 ઉપર કહે છે કે અહીં કહે છે જીવનો એક જ્ઞાન આનંદ સ્વભાવ છે, તે પોતાના સ્વભાવની પર્યાયપણે ઉપજે તો બરાબર છે। પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવની પર્યાયપણે ઉપજે એ તો બરાબર છે, પરંતુ રાગના પરિણામે ઉપજે અથવા રાગના પરિણામનું તે કારણ થાય એવું એનું સ્વરૂપ નથી। અને એ પછી કળશમાં કહેશે કે આ બંધ થાય છે તે કોઈ અજ્ઞાનનો મહિમા છે, એને નિજ સ્વરૂપની ખબર નથી માટે અજ્ઞાનથી બંધ થાય છે, બાકી કાંઈ જ્ઞાન સ્વભાવ છે તે બંધનું કારણ નથી। ભગવાન આત્માનો જ્ઞાન સ્વભાવ છે અને એવા જ્ઞાન સ્વભાવ પ્રમાણે જે પર્યાય થાય એ તો બરાબર છે, પણ રાગના પરિણામે ભગવાન આત્મા ઉપજે એવો એનો સ્વભાવ નથી તો પછી બંધ કેમ થાય છે? તો પછી બંધ કેમ થાય છે? તો કે એ અજ્ઞાનનો મહિમા છે, અને એ વાત પછી હવે પછીના કળશમાં આવશે। અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે પોતે અંદર શુદ્ધ એક ચૈતન્યના પ્રકાશ સ્વરૂપ પ્રભુ છે, એકલા જ્ઞાન અને આનંદના સ્વભાવથી ભરેલો પોતે ભગવાન છે, તેને ઉપાદેય માનીને તેના દ્રષ્ટિ અને અનુભવ જેણે કર્યા તે જીવ કલ્યાણના પંથે છે, તે મોક્ષ માર્ગમાં છે। ભગવાન આત્માને ઉપાદેય માનીને એની દ્રષ્ટિ કરી અને એનો અનુભવ જેણે કર્યો એ મોક્ષ માર્ગમાં છે, એ કલ્યાણના પંથે છે, એ સુખના પંથે છે, એ આનંદના પંથે છે, શાંતિના પંથે છે, એને એવા સુખ શાંતિ અને આનંદ પ્રાપ્ત થશે। આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે અરે ભાઈ જરા વિચાર કર, ક્ષણમાં આંખો મીચાઈ જશે અને તું ક્યાંય ચાલ્યો જઈશ પ્રભુ, આ બધા અહીં તને અભિનંદન આપે છે ને, પણ એ તને કાંઈ કામ નહીં આવે, બધા તારા વખાણ કરે છે, પ્રશંસા કરે છે, પણ એ બધું કાંઈ તને કામ આવવાનું નથી। પુણ્યના યોગથી કદાચિત 5-50 લાખનો સંયોગ મળી જાય તો એ કામ નહીં આવે, આ પૈસા સામગ્રી જે કંઈ મળે એ કાંઈ તને કામ નહીં આવે, એમ ગુરુદેવ કરુણા કરીને કહે છે। કેમ કે જ્યારે જીવન પૂરું થશે, આયુષ્ય પૂરું થશે અને ક્ષણમાં આંખ મીચાઈ જશે, પછી તું ક્યાંય ચાલ્યો જઈશ. જે ક્ષણમાં છૂટી જાય એ બધી વસ્તુઓ શા કામની? આ બધી માલ મિલકત ધન સંપત્તિ આયુષ પૂરું થતા એક ક્ષણમાં બધી છૂટી જાય છે. એ બધા સંયોગો એ એક ક્ષણમાં છૂટી જાય છે, એનો વિયોગ થઈ જાય છે. એટલે એ બધું શું કામનું? એ કાંઈ કામનું નથી. અંદર શાશ્વત મહાન ચૈતન્ય દેવ વિરાજે છે, પોતાનો ભગવાન આત્મા અંદર વિરાજે છે, જે શાશ્વત છે, ત્રિકાળ છે, અવિનાશી છે. એના દ્રષ્ટિને અનુભવ વર્તમાનમાં જો ન કર્યા તો પછી તું ક્યાં જઈશ? અને તું જ્યાં જઈશ ત્યાં તને કોણ શરણ? અત્યારે વર્તમાનમાં આવી દશા છે, બધું સમજાય છે, સમજણ પડે છે, આ બધી અનુકૂળતાઓ મળી છે, ત્યારે એવા પોતાના નિજ ચૈતન્ય દેવનું શરણ લઈ લે, એનો આશ્રય કરીને, એનું લક્ષ કરીને એનો અનુભવ કર. એ બધું તારા હિતને માટે છે. અત્યારે અવસર છે, આવો અવસર વીતી ન જાય એમ તું એવા પોતાના સ્વરૂપનો અનુભવ કરી લે. વર્તમાનમાં જો એ નહીં કરે તો પછી ક્યારે કરીશ? ક્યારે આયુષ્ય પૂરું થઈ જશે એની ખબર નથી. અત્યારે જેટલી અનુકૂળતા છે, શરીરની જેટલી અનુકૂળતા છે, મતિની જેટલી અનુકૂળતા છે, જેટલું બધું સમજાય છે, આ બધી દશા કંઈ કાયમ રહેતી નથી. ધીરે ધીરે શરીર ક્ષીણ પડતું જાય છે, ઇન્દ્રિયો પણ એ પ્રમાણે ક્ષીણ પડતી જાય છે, યાદ શક્તિ ને સમજ શક્તિ ઘટતી જાય છે, પછી ધર્મ કરવો મુશ્કેલ પડશે, પછી એવી એકાગ્રતા કરવી અઘરી પડશે, પછી સ્વરૂપમાં જવાનું બહુ મુશ્કેલ થઈ જશે. અત્યારે અવસર છે, અત્યારે નહીં કરે તો ક્યારે કરીશ? કરુણા કરી અને ગુરુદેવ કહે છે કે ભાઈ અત્યારે આ અવસર છે ત્યારે તું એ કરી લે, એ તારા હિત માટે છે. આગળ કહે છે કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્યો સાથે ઉત્પાદ્ય ઉત્પાદક ભાવનો અભાવ છે. આ તો ત્રણ લોક ત્રણ કાળના સર્વ અનંતા પદાર્થોના કારણ કાર્યનું સ્વરૂપ થોડા શબ્દોમાં બતાવ્યું છે. આ સિદ્ધાંતની વાત છે, આ મોટો સિદ્ધાંત છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં આવેલી આ વાત છે, એમની ઓમકાર ધ્વનિમાં આવેલી વાત છે કે દરેક દ્રવ્યને માટે એમ જ છે કે એ દ્રવ્ય પોતાથી જુદા અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય ઉત્પાદક ભાવ રહિત છે. એને એવા ઉત્પાદ્ય ઉત્પાદક ભાવનો બીજા દ્રવ્ય સાથે અભાવ છે, એટલે એ બીજું દ્રવ્ય એનું કાંઈ કરતું નથી અને આ દ્રવ્ય પેલા બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. એ બંને સ્વતંત્ર રીતે પરિણમે છે. આવી સ્વતંત્રતાને સમજીને પોતે જે શરીર સાથે રહ્યો છે એ શરીરમાં રહેલી એની એકત્વ બુદ્ધિને દૂર કરવામાં જો એ લગાડે, આ સિદ્ધાંત દ્વારા એ પોતે શરીર સાથે જે એકત્વ કરી રહ્યો છે એવા એકત્વને છોડવામાં સિદ્ધાંતનો ઉપયોગ કરે તો બધું સહેલું થઈ જાય એવું છે. આ શરીર જુદું, એ દ્રવ્ય જુદું અને હું ભગવાન આત્મા જીવ દ્રવ્ય જુદું, એ બંને વચ્ચે ઉત્પાદ્ય ઉત્પાદક ભાવનો અભાવ છે. એટલે કે જીવ પૂતગળના પરિણામ કરી શકતો નથી અને પૂતગળ જીવના પરિણામ કરી શકતું નથી, એ બંને વચ્ચે તદ્દન અભાવ છે. ઘણા ઉદાહરણ ગુરુદેવે આપ્યા અને ઘણી વાત સમજાવી. અજીવ પોતે પોતાના કારણથી ઉપજે છે અને આ જીવ અનાદિથી એ પરિણામોને પોતે કર્યા છે એમ એનો કર્તા થઈ જાય છે. એટલે ઘણા દાખલા દ્વારા ગુરુદેવે એ સમજાવ્યું કે જ્યાં પૂતગળના પરિણામ છે, અજીવના પરિણામ છે, ત્યાં તું તારું કર્તાપણું માની અને નકામાનો સમય વિતાવી રહ્યો છે. જે તારું નથી એને તું માને છે તારું, અને જેમાં તું કાંઈ કરતો નથી એનો તું કરતા થાય છે. આ મોટામાં મોટું મિથ્યાત્વ છે, એને કારણે ભવના ભ્રમણ થાય છે. તો જેવું પરમ સત્ય છે એવા પરમ સત્યનો સ્વીકાર કર. જે તારું કાર્ય નથી જેનો તું સ્વામી નથી એને તું છોડ અને તારા સ્વરૂપમાં જા. આગળ પણ અહીંયા સમજાવે છે કે આ લોકોને અનાજ ઔષધ અને કપડાં અમે આપ્યા અને અમે ખૂબ દેશ સેવા કરી એમ અંદરમાં અભિમાન હોય છે, એમ લોકો કહે છે. બીજાની અમે સેવા કરી કે સેવા કરીએ છીએ, બીજાના આંસુ અમે લૂછીએ છીએ, કપડાં આપીએ છીએ, અનાજ આપીએ છીએ, આ બધું અમે કરીએ છીએ. અરે ભગવાન કોણ કોને આપે? એ બધા જળ પદાર્થો એના કારણે જ્યાં જવાના હતા ત્યાં જાય અને એમાં તું નકામાનો અભિમાન કરી અને મરી જાય છે. ગુરુદેવ કહે છે સેવા નથી, ધૂળે સેવા નથી, સાંભળ ને. ગુરુદેવ તો એમ કે છે એ સેવા નથી, એ તારો વિભાવ ભાવ છે, એ તારો રાગ છે અને એની સાથે રહેલું તારું અભિમાન બોલે છે. એ અન્ય દ્રવ્યના કામ તું કરે, તું ભગવાન આત્મા ચેતન અને પેલા બધા દ્રવ્યો એ જળ એના તું કામ કરે, એ ત્રણ કાળમાં બને નહીં. એ એના કારણે જ્યાં જવાનું હતું ત્યાં ગયું છે, જેને મળવાનું હતું એને મળ્યું છે, તો એ એના પુણ્યના ઉદયથી મળ્યું છે. એમાં કઈ તારી ભલમનસાઈથી એને પ્રાપ્ત થયું છે કે તે આપ્યું છે, તે દાન કર્યું છે માટે એને મળ્યું છે, એ માન્યતા ભ્રમ છે, એ મોટામાં મોટું મિથ્યાત્વ છે. કોણ દાન દે અને કોણ દાન લે? આ બધા પૂતગળના પરિણમન જે રીતે જેમ થવાના હોય તે રીતે થાય, એમાં નકામા કરતાપણાનો ભાવ કરી અને અભિમાનમાં રહેવું એ જીવને શોભતું નથી. જીવ તો ત્રિકાળક નાયક નાયક ભગવાન આત્મા છે, એ પોતે પોતાના શુદ્ધ સ્વભાવ ભાવનો કરતા છે, એનો સ્વામી છે. પણ આ વિભાવ ભાવના પરિણામ જો એને થતા હોય તો એ એના નથી. ગુરુદેવ આગળ પણ કહે છે પારણ નંબર 32 ઉપર બીજી લીટીમાં કે દયા દાન ને બહારની પ્રભાવના કામોમાં રોકાઈ રહે એ કઈ જૈન ધર્મ નથી કે જૈન ધર્મની સેવા નથી. દયા દાન આદિ વિકલ્પ ઉત્પાદક કાર્ય અને તેનો તું ઉત્પાદક એવું વાસ્તવિક કાર્યકારણનું સ્વરૂપ નથી. આ જે કંઈ થાય, દાન આપે કે દયા પાળે કે એ બધા વિકલ્પ છે, એ કાર્ય એનો તું કરનારો નથી, એનો તું કરનારો નથી, કેમ કે એ તારું સ્વરૂપ નથી. કાર્યકારણનું સ્વરૂપ તો એક જ દ્રવ્યમાં હોય, કાર્યકારણનું સ્વરૂપ બે જુદા દ્રવ્ય વચ્ચે હોય નહીં. એટલે તું એવા કાર્યોનો કરતા કે એનું કારણ નથી. જળ અચેતન વિકલ્પોના કાર્યનો ચેતન દ્રવ્ય કરતા થાય એવો કાર્ય કારણ ભાવ બની શકતો નથી. આગળ કહે છે સમયસાર કળશ ટીકામાં કળશ 106માં કહ્યું છે કે શુદ્ધ વસ્તુ માત્ર તેની સ્વરૂપ નિષ્પત્તિ, તેનાથી જે સ્વરૂપ આચરણ ચારિત્ર, તે જ મોક્ષ માર્ગ છે. શુદ્ધ વસ્તુ માત્ર ભગવાન આત્મા, શુદ્ધ ત્રિકાળ, શુદ્ધ જ્ઞાયક જ્ઞાયક એવી એ વસ્તુ માત્ર, તેની એવા સ્વરૂપની નિષ્પત્તિ, એની પર્યાયમાં પ્રગટતા, તેનાથી જે સ્વરૂપ આચરણ ચારિત્ર છે તે જ મોક્ષનો માર્ગ છે. આ વાતમાં સંદેહ નથી. ત્યાં સ્વરૂપ આચરણ ચારિત્ર સંબંધી વિશેષ વાત કરીને છેલ્લે કહ્યું છે કે ત્રણેય કાળે આવું છે જે શુદ્ધ ચેતના પરિણામ રૂપ સ્વરૂપ આચરણ ચારિત્ર, તે આત્મદ્રવ્યનું નિજ સ્વરૂપ છે. શુભાશુભ ક્રિયાની માફક ઉપાધિ રૂપ નથી, તેથી એક જીવ દ્રવ્ય સ્વરૂપ છે. સ્વરૂપ આચરણ ચારિત્રની વાત કરી અને પછી એ વાત પણ લીધી કે જે શુદ્ધ ચેતના પરિણમન રૂપ સ્વરૂપ આચરણ ચારિત્ર એ આત્મદ્રવ્યનું નિજ સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ છે, પોતાના પરિણામ શુદ્ધ નિર્મળ થાય એવું પોતાનું સ્વરૂપ છે અને એવા પરિણામ સતત થાય એ જ ચારિત્ર છે. અને એ ચારિત્ર ઉપાધિરૂપ નથી, એમાં કોઈ ભાર નથી, એ શુભ કે અશુભ ક્રિયાની માફક ઉપાધિરૂપ નથી, એ સહજ છે, એ સહજ આનંદમય દશા છે, એ વિતરાગી પરિણામ છે. તેથી તે જીવ દ્રવ્ય સ્વરૂપ છે. સ્વરૂપ આચરણ ચારિત્ર છે તે જીવ દ્રવ્ય સ્વરૂપ છે. જુઓ આ સ્વરૂપ આચરણ ચારિત્ર, ગુરુદેવ કહે છે, નિજ આનંદ રસમાં લીન રહી તેમાં જ રમવું તે સ્વરૂપ આચરણ ચારિત્ર છે. આ દયા દાન વ્રત તપ ભક્તિ ઇત્યાદિ શુભરાગનું થવું એ કાંઈ સ્વરૂપ આચરણ નથી. સ્વરૂપની દ્રષ્ટિ જેને થઈ છે એને એવા દયા દાન વ્રત તપ ભક્તિ ઇત્યાદિના શુભભાવ હોય, એવા શુભભાવ આવે છે. જ્યારે એ નિર્વિકલ્પ ધ્યાનમાં નથી ત્યારે એને એવા શુભભાવ હોય છે, પણ એ શુભભાવ છે તે કાંઈ સ્વરૂપ આચરણ નથી, એ આત્માનું સ્વરૂપ નથી, એ જીવ દ્રવ્યનું સ્વરૂપ નથી, એ ચારિત્ર નથી. આગળ કહે છે કે તે કાર્ય કારણ ભાવ નહીં સિદ્ધ થતા અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી. આગળ જે ટીકામાં વાત આવી એ વાતને લીધી છે કે એ કાર્ય કારણ ભાવ સિદ્ધ થતો નથી એટલે અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી. અજીવ છે તે જીવનું કાર્ય છે કેમ સિદ્ધ થતું નથી? આ શરીરની હાલવા ચાલવાની ક્રિયા થાય એ અજીવની ક્રિયા છે, એ જડની ક્રિયા છે. તો એવી એ ક્રિયા એનો કરવાવાળો આત્મા નથી. એ શરીરની હાલવા ચાલવાની ક્રિયા થાય તેને જીવ કરે એ વાત સિદ્ધ થતી નથી, કોઈ રીતે એ વાત સિદ્ધ થઈ શકતી નથી કે આ ચેતન ભગવાન આત્મા આ જડના કાર્યો કરે એવું સિદ્ધ થતું નથી, એ સાબિત થતું નથી, કોઈ રીતે એ સિદ્ધ થતું નથી. એટલે એનો અર્થ એ થયો કે ભગવાન આત્મા પરના કાર્યોનો કરતા છે જ નહીં, એ પરનો કરતા થઈ શકે જ નહીં. આગળના પેરેગ્રાફમાં ત્રીજી લીટીમાં કહે છે કે જેમ આંખ પરનું કાંઈ ન કરે, આંખ છે એ જુએ, પરને જુએ પણ પરનું કાંઈ કરે નહીં, જોવાવાળી આંખ માત્ર જુએ છે પણ એ કાંઈ કરતી નથી, તેવી રીતે જીવ પણ બીજાનું પરનું અન્યનું કાંઈ ન કરે. આ વાત ગાથા 320માં આવે પછી આવશે. આંખ પરને જુએ, પરને દેખે તેવી રીતે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા પરની જડની જે રાગની જે ક્રિયા થાય તેને જાણે, એનો જ્ઞાતા દ્રષ્ટા થાય પણ તેનું કાંઈ કરે નહીં, એ કાંઈ જ કરે નહીં, એનું શું કરે, પરનું એ શું કરે? જેમ આંખ જોવા સિવાય બીજું કાંઈ પરનું કરતી નથી, પરને માત્ર જુએ છે, તેવી રીતે આ ભગવાન આત્મા પણ જ્ઞાન સ્વરૂપી છે અને એ જ્ઞાન પરને જાણવા વાળું છે પણ પરનું કાંઈ કરવા વાળું નથી. આ જીવ ક્ષણે ક્ષણે મરણની સમીપ ધસી રહ્યો છે પણ એને પોતાનું સત્ય સ્વરૂપ સમજવાની દરકાર નથી. ગુરુદેવ કરુણા કરીને યાદ કરાવે છે કે ભાઈ આયુષ્યનો ભરોસો નથી, તારું આયુષ્ય આમને આમ પૂરું થઈ જશે અને તું તારા સત્ય સ્વરૂપને સમજવાની દરકાર નથી કરતો તો તું ત્યાં જઈશ. આગળ કહે છે અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી એટલે શું? અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી એટલે શું? કે અજીવનું કાર્ય જીવનું છે એમ સિદ્ધ થતું નથી. અજીવનું કાર્ય જીવ કરે છે એમ સિદ્ધ થતું નથી. જ્ઞાનાવરણ આદિ કર્મ જે બંધાય એ કર્મ એ કોનું કાર્ય છે? એ જીવનું કાર્ય છે? ના, એ જીવનું કાર્ય નથી. એ કર્મ બંધાય છે તો એ કારણે રજકણો પોતે સ્કંધ રૂપે થઈ અને બંધાય છે. એ પૂતગળનું કાર્ય છે, એમાં આ જીવના જે વિભાવ ભાવ છે એ નિમિત્ત કારણ છે, પણ એ જ્ઞાનાવરણ આદિ કર્મની પ્રકૃતિઓ છે એ બંધાય છે, એ જીવનું કાર્ય છે એમ સિદ્ધ થતું નથી. આ પુણ્ય અને પાપના ભાવ, દયાદાન ને વ્રત આદિના વિકલ્પ જે થાય છે તે નિશ્ચયથી જીવનું કર્મ એટલે કાર્ય છે એમ સિદ્ધ થતું નથી. કેમ કે વિકારી પરિણામમાં ચૈતન્યનો અભાવ છે. ગુરુદેવે બીજી સાથે વાત લઈ લીધી. મૂળ વાત ગાથામાં જે હતી એ તો જીવ ને અજીવનું ભેદ જ્ઞાન કરવાની જે વાત હતી તે હતી. પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જીવ જ છે અને પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવ અજીવ જ છે, આ બધી વાત હતી. એ બંને વચ્ચે કર્તા કર્મ સંબંધ નથી એ બધી વાત હતી. પણ સાથે ને સાથે જે પ્રયોજનભૂત વાત છે એ પણ ગુરુદેવે લીધી છે કે જેમ એ અજીવના કાર્યો જીવ કરતો નથી તેવી રીતે આ વિકારી પરિણામ જે થાય છે એ આત્માનો સ્વભાવ નથી એટલે એનો પણ એ ખરેખર કરતા નથી. નિશ્ચયથી જીવનું કાર્ય વિકલ્પરૂપ નથી. આ પુણ્ય પાપના કે દયાદાન વ્રત તપ ભક્તિ આદિના જે વિકલ્પ થાય એ ખરેખર એટલે નિશ્ચયથી જીવનું કાર્ય નથી. કેમ કે જીવ એવા વિકલ્પો કરે એવો એનો સ્વભાવ નથી. વિકારી પરિણામ થાય એવો જીવનો સ્વભાવ નથી. એવા વિકારી પરિણામમાં ચૈતન્યનો અભાવ છે. નિશ્ચયથી તે વિકારી પરિણામ અરૂપી અચેતન છે. એ વિકારી પરિણામ અચેતન છે, અરૂપી છે. કર્તા કર્મ અધિકારમાં આપણે આ વાત બરાબર સમજ્યા છીએ. એ બધા પરિણામને પૂતગલના પરિણામ કહી દીધા. ત્યાં તો એ બધા પરિણામને પૂતગલના પરિણામ કહી દીધા. શરીર મન વાણી રૂપી અચેતન છે અને વિકારી પરિણામ અરૂપી અચેતન છે. શરીર મન વાણી રૂપી અચેતન છે, એ રૂપી છે. શરીર છે, મન છે, વાણી છે, એ બધાને અહીંયા અચેતન કયા અને અહીંયા એને રૂપી કયા છે. અને પેલા વિકારી પરિણામ છે એ પણ અચેતન છે પણ એ અરૂપી અચેતન છે. એ અરૂપી અચેતન છે, પેલા રૂપી અચેતન છે. પૂતગલના પરિણામ છે ને શરીર મન વાણી, એ પૂતગલના પરિણામ છે. એને મૂર્તિકપણું છે, એને મૂર્તિકપણું છે એટલે એને રૂપી અચેતન કયા. અને આ વિકારી પરિણામ શુભાશુભ ભાવ રાગ દ્વેષના ભાવ એ બધું અરૂપી અચેતન છે. બંને અચેતન છે, બંને અચેતન છે, અજીવ છે. એટલે એ બંનેને અહીંયા તો ગુરુદેવે જીવથી જુદા કયા, એને જીવના પરિણામ કયા નહીં, એને જીવ સાથે કર્તા કર્મ પણ નથી એમ સમજાવ્યું. કેમ કે બંને અચેતન છે એટલે કે અજીવ છે એટલે એને ચેતન એવા ભગવાન આત્મા સાથે કર્તા કર્મ ભાવ, કર્તા કાર્ય ભાવ નથી એમ સમજાવ્યું. આગળ અહીંયા 33મા પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે કાયા અને કસાય પોતાની ચીજ છે એમ માનીને ભગવાન તું મહાવ્રત આદિ પાળે, પણ એ તો બધો મિથ્યા ભાવ છે બાપુ. એ મહાવ્રત આદિના પરિણામ એ અચેતન છે. અહીંયા એને જીવનું કર્મ પણ, જીવનું કાર્ય હોવા પણ સિદ્ધ થતું નથી. શું કહ્યું છે કે તું મહાવ્રત આદિ પાળે, પણ એ બધો એ ભાવ છે, એવા પરિણામ છે, એ મહાવ્રત આદિના પરિણામ છે, એ અચેતન છે. અને તેને એવા એ અચેતન પરિણામને કહે છે કે એ જીવનું કાર્ય હોવાનું સિદ્ધ થતું નથી. જેમ બીજા જીવ અને અજીવ પદાર્થો જે છે તેના કાર્યનું કારણ આ જીવ નથી, તેમ અચેતન રાગાદી પરિણામનું આ જીવ કારણ એટલે કે કરતા નથી. જો મૂળ ગાથામાં તો માત્ર અજીવ કયા ત્યાં આટલી બધી સ્પષ્ટતા હતી નહીં. ગુરુદેવે સાથે એ વાતને લીધી કે તમે અજીવ એટલે આ જે જળ પદાર્થો છે, જેને મૂર્તિકપણું છે, પૂતગળ છે, એ અથવા તો બીજા દ્રવ્ય જે લો છો એ બધા આત્માથી જુદા કહો છો, એ વાત તો બરાબર છે. અને પછી જયારે તમે ઉત્પાદ્ય ઉત્પાદક ભાવની વાત કરો છો, કાર્યકારણ ભાવની વાત કરો છો, તો કાર્યકારણ ભાવ અને ઉત્પાદ્ય ઉત્પાદક ભાવ તો નિશ્ચયથી ભગવાન આત્માને અને આ વિભાવ ભાવને પણ નથી. આત્માને એવા વિભાવ ભાવનું નિશ્ચયથી કરતાપણું છે જ નહીં. એ વિભાવ ભાવ જે છે એ નિશ્ચયથી આત્માનું કાર્ય નથી, એમ અહીંયા સમજાવવું છે. એટલે એ જીવનું કાર્ય એટલે કર્મ એ વિભાવ ભાવ નથી, એમ અહીંયા કહેવું છે. એટલે કે એ સિદ્ધ થતું નથી કે એ જીવનું કાર્ય હોય. જેમ બીજા અજીવ પદાર્થો છે એની સાથે કાર્યકારણ પણ જીવને નથી, તેવી રીતે આ પણ અચેતન છે. આ રાગાદી ભાવ છે, એવા પરિણામ છે, એ પણ અચેતન છે. એટલે એનું પણ એ જ રીતે સમજવું કે એને પણ જીવ સાથે કરતા કારણ ભાવ નથી. જીવ કરતા થાય અને એનું કાર્ય અથવા કર્મ એ આ રાગાદી પરિણામ થાય એમ બનતું નથી. કેમ કે નિશ્ચયથી ભગવાન આત્મા ત્રિકાળક નાયક છે, એને એવા રાગાદીના પરિણામ હોય નહીં, રાગાદીના પરિણામનો ભગવાન આત્મા કરતા થાય નહીં. એટલે માત્ર તમે બીજા અજીવ પદાર્થો લો છો એટલું જ નહીં, પણ અજીવ પદાર્થોની સાથે તમે આ જે રાગાદી પરિણામ છે એ પણ અચેતન છે અને એ પણ જીવના નથી, જીવ એનો કરતા નથી, એમ સમજો. આગળ ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે અને તે એટલે કે અજીવને જીવનું કર્મપણું નહીં સિદ્ધ થતા કરતા કર્મની અન્ય નિરપેક્ષપણે અન્ય દ્રવ્યથી નિરપેક્ષપણે સ્વદ્રવ્યમાં જ સિદ્ધિ હોવાથી જીવને અજીવનું કર્તાપણું સિદ્ધ થતું નથી, માટે જીવ અકર્તા ઠરે છે. ટીકાની આ વાતને હવે ગુરુદેવ સમજાવે છે કે જુઓ શું કહ્યું કે આ શરીર અને કર્મ ઇત્યાદિ અજીવની પર્યાયને જીવ કરે એમ સાબિત થતું નથી. આ શરીર અને આ જ્ઞાનાવરણીય આદિ કર્મ એ બધા જીવનું કાર્ય નથી, એની પર્યાયને જીવ કરે એમ સાબિત થતું નથી. કેમ કે તે પરમાણુઓ પોતે જ શરીર આદિની પર્યાયપણે પરિણમે છે. એ પરમાણુઓ પોતે જ શરીર આદિની પર્યાયપણે પરિણમે છે, એટલે કે એ પરમાણુઓનું જ કાર્ય છે. વાસ્તવમાં કર્તા કર્મની અન્ય દ્રવ્યથી નિરપેક્ષ સ્વદ્રવ્યમાં જ સિદ્ધિ છે. આવું કર્તા કર્મ પણ એ અન્ય દ્રવ્ય સાથે સિદ્ધ થતું નથી, એનાથી એ નિરપેક્ષ છે, એને અન્ય દ્રવ્યની અપેક્ષા નથી. એવું કરતા કર્મ પણ અન્ય દ્રવ્યથી સિદ્ધ થતું નથી અને અન્ય દ્રવ્યથી એ નિરપેક્ષ છે, એટલે એ સ્વદ્રવ્યમાં જ સિદ્ધ છે. કોઈ પણ બીજા દ્રવ્યની અપેક્ષા વિના એ સ્વદ્રવ્યથી જ છે. કરતા કર્મ પણ એક જ દ્રવ્યમાં છે. પ્રત્યેક દ્રવ્ય અન્ય દ્રવ્યની સહાય વિના, દરેક દ્રવ્ય બીજા દ્રવ્યની સહાય વિના, મદદ વિના, એની અપેક્ષા વિના પોતાના પરિણામને કરે છે. દરેક દ્રવ્ય બીજા અન્ય દ્રવ્યની સહાય, મદદ કે અપેક્ષા વિના જ પોતાના પરિણામને કરે છે. એવી વસ્તુ સ્થિતિ હોવાથી જીવને અજીવનું કર્તાપણું સિદ્ધ થતું નથી, જીવ અજીવનો કર્તા થતો નથી, માટે જીવ અકર્તા એટલે કે જ્ઞાતા દ્રષ્ટા જ ઠરે છે. આગળ 34માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ભાઈ આ તો સિદ્ધ થયેલી વાત છે કે 14 બ્રહ્માંડના અનંત તત્વોને પ્રત્યેકને પોતાની ક્રમબદ્ધ પર્યાયના કાર્યકાળમાં બીજી ચીજની અપેક્ષા નથી. બીજી ચીજની અપેક્ષા એને નથી. પ્રત્યેક દ્રવ્યને પોતાની ક્રમબદ્ધ પર્યાય જે થાય છે એ વખતે એ પર્યાયના કાળમાં બીજી ચીજની અપેક્ષા હોતી નથી. સમય સમયે પર્યાય થાય છે તો એમાં કોઈ બીજી ચીજની એને અપેક્ષા હોય છે એમ નથી. પણ બીજી ચીજ એ વખતે હાજર હોય તો એની ઉપર આરોપથી એને નિમિત્ત કહેવામાં આવે એ વાત હોય, પણ એને અપેક્ષા નથી. ક્રમબદ્ધ પર્યાય થાય છે તો એ ક્રમબદ્ધ એના પરિણામ થાય છે, એમાં એને બીજી ચીજની અપેક્ષા નથી. આપણે કાળની અપેક્ષા સ્વીકારીએ છીએ તો એ અપેક્ષા એમ નથી કે કાળ દ્રવ્ય છે એનું પરિણમન છે માટે આ બીજા દ્રવ્યોનું પરિણમન થાય છે એમ નથી, પણ એની સાપેક્ષતાને સ્વીકારી છે. એટલે એ હોય છે, એ નિમિત્ત કારણ છે. બધા દ્રવ્યોના પરિણમનમાં કાળ દ્રવ્યનું પરિણમન એ નિમિત્ત કારણ છે, એ હોય છે. એટલે બીજી ચીજ હોતી નથી એમ નહીં, બીજી ચીજ છે, બીજી ચીજ છે, પણ બીજી ચીજની અપેક્ષા નથી. એટલે બીજી ચીજથી આ કઈ કાર્ય થાય છે એમ નથી, બીજી ચીજ છે માટે એમાં કાર્ય થયું છે એમ નથી. કાર્ય એના પોતાના કારણે થાય છે અને એ વખતે બીજી ચીજ છે તો એની ઉપર આપણે ઉપચાર કરીને કહીએ છીએ કે એ નિમિત્ત છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે પરમાણુ પરમાણુની અને પ્રત્યેક જીવની તેનો સ્વકાળે જે પર્યાય થવાની હોય તે જ થાય. પરમાણુ પરમાણુની અને પ્રત્યેક જીવની, એટલે પરમાણુની પણ અને જીવની પણ, એના સ્વકાળે જે પર્યાય થવાની હોય તે જ થાય. તે પર્યાયોનો કોઈ બીજો કરતા નથી અને તેમાં કોઈ બીજી ચીજની અપેક્ષા નથી. આવું અન્ય દ્રવ્યથી નિરપેક્ષ કરતા કર્મનું સ્વરૂપ હોવાથી જીવને અજીવનું કર્તાપણું સિદ્ધ થતું નથી. જો જીવને અજીવનું કર્તાપણું માનીએ તો પછી એમાં અપેક્ષા થઈ ગઈ, બીજા દ્રવ્યની અપેક્ષા થઈ. એટલે એવું કર્તાપણું સિદ્ધ થતું નથી, જીવને અજીવનું કર્તાપણું સિદ્ધ થતું નથી. કેમ કે કર્તા કર્મનું સ્વરૂપ કેવું છે, નિરપેક્ષ છે, અન્ય દ્રવ્યથી નિરપેક્ષ છે, બીજા દ્રવ્યની એને અપેક્ષા નથી. આગળ કહે છે કે તત્વાર્થ રાજવાર્તિકામાં કાર્યના બે કારણની વાત આવે છે કે કોઈ પણ કાર્ય થાય એના બે કારણો હોય, પણ એ તો ત્યાં કાર્ય થાય ત્યારે બીજી ચીજ નિમિત્ત હોય છે એનું જ્ઞાન કરાવવા માટે વાત છે. બે કારણ કયા હોય, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ એમ કહ્યું હોય તો ઉપાદાન કારણ છે તે સાચું કારણ છે, જ્યારે નિમિત્ત કારણ છે તે ઉપચાર કરીને કહેવાયેલું કારણ છે. એમાં બીજી ચીજ છે એ વખતે હાજર એનું જ્ઞાન કરાયું છે. એક ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે જુઓ, ભગવાનની વાણી સાંભળીને કોઈ જીવે સ્વ આશ્રયે સમ્યક દર્શન પ્રગટ કર્યું. તીર્થંકર ભગવાનની વાણી સાંભળી અને કોઈ જીવે સ્વરૂપના આશ્રય સમ્યક દર્શન પ્રગટ કર્યું, ત્યાં સ્વદ્રવ્યનો આશ્રય લીધો તે કારણ છે અને સમ્યક દર્શન પ્રગટ થયું તે કાર્ય છે. આ પ્રમાણે કર્તા કર્મ છે અને ભગવાનની વાણી એ તો તેમાં બાહ્ય નિમિત્ત માત્ર છે. સમ્યક દર્શન થયું તે કઈ ભગવાનની વાણીનું કાર્ય નથી, ભગવાનની વાણીએ એ કાર્ય કર્યું નથી, એ વાણીના કારણે એ કાર્ય થયું છે એમે નથી. પણ જ્યારે સમ્યક દર્શન થયું ત્યારે એ હતું, ભગવાનની વાણી હતી, એટલે એને નિમિત્ત કહેવાયું. સમ્યક દર્શન તો સ્વના આશ્રયે પ્રગટ થયું છે, એ કાર્ય જ્યાં થયું છે એ દ્રવ્યથી જુદું નથી. એટલા બધા ન્યાય આમાં એક સાથે આપી દીધા. ગુરુદેવ કહે છે, જુઓ, અજીવનું કાર્ય થાય તેનો કરતા જીવ નથી, એક વાત. જીવનું કાર્ય થાય તેનો કરતા અજીવ નથી, બીજી વાત. અને ત્રીજી વાત, પ્રત્યેક દ્રવ્યના કાર્યમાં અન્ય દ્રવ્યની અપેક્ષા નથી. પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય સ્વકાળે પર દ્રવ્યથી નિરપેક્ષ સાપેક્ષ પ્રગટ થાય છે એમ વાત છે. પહેલી વાત એ કરી કે અજીવનું કાર્ય થાય તેનો કરતા જીવ નહીં, બીજી વાત જીવનું કાર્ય થાય તેનો કરતા અજીવ નહીં, અને બધા જ દ્રવ્ય માટે કહ્યું કે પ્રત્યેક દ્રવ્યના કાર્યમાં બીજા અન્ય દ્રવ્યની અપેક્ષા નથી. અને ચોથી વાત, પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય, દરેક દ્રવ્યની બધી જ પર્યાય, દરેકે દરેક પર્યાય કે એના સ્વકાળે પર દ્રવ્યની અપેક્ષા વિના નિરપેક્ષ પ્રગટ થાય છે. આ ચાર વાતને બરાબર યાદ રાખવાની, સમજવાની અને આત્મસાત કરવાની, પછી એના ઉપર ચિંતન કરવાનું કે આમ છે તો એમાં હું ક્યાં અને બીજું બધું આ સંયોગો વગેરે બધું છે તે ક્યાં. એટલે સીધી રીતે સહેલાઈથી બધાથી પોતાને જુદા પડવાનું થશે. આ ભેદ જ્ઞાન કરવાની રીત કે હું જીવ એટલે હું અજીવનો કરતા નહીં અને મારી અંદર કોઈ અજીવ કાંઈ કાર્ય કરે નહીં, વળી કોઈ બીજા દ્રવ્યની મારા કાર્યમાં અપેક્ષા છે જ નહીં. એટલે કે મારું જીવનું કાર્ય જે જ્ઞાન કરવાનું એમાં મને બીજા કોઈ દ્રવ્યની અપેક્ષા નથી અને મારી જ્ઞાન ક્રિયા એ સ્વકાળે કોઈની પણ અપેક્ષા વિના એ સ્વયં પ્રગટ થાય છે. તો આ રીતે ચારે ચાર વાત એમાં આવી જાય. ચાર વાતને આપણે યાદ રાખીએ અને પોતાની ઉપર લગાડીએ ત્યારે આ રીતે વાત બેસે. આ અભ્યાસ કરવાનો છે. અભ્યાસ એટલે જે સિદ્ધાંત આપણે સમજ્યા છીએ એને આપણે આપણી ઉપર લગાડવાના. આપણે ભગવાન આત્મા છીએ તો આપણી ઉપર એ વાતને લગાડી અને પછી વિચાર કરવાનો, ચિંતન કરવાનું કે રે હું કોઈનું કાર્ય નથી, હું કોઈનું કરતા નથી, તો આ બધું હું શું લઈને બેઠો છું. બીજા દ્રવ્યની મને અપેક્ષા નથી, મારું કાર્ય તો જ્ઞાન કાર્ય છે ને એવા જ્ઞાન કાર્યમાં મારે બીજાની કોઈની જરૂર નથી અને મારું જ્ઞાન કાર્ય જે થાય છે તે નિરપેક્ષપણે થાય છે અને એ એના સ્વકાળે થાય છે, એનો બીજો કોઈ કરતાય નથી, બીજા કોઈ દ્રવ્યની એમાં અપેક્ષા પણ નથી. એટલે જ્ઞાન થાય એમાં સામે કંઈક બીજું હોય તો જ્ઞાન થાય એમ પણ નથી. કંઈક બીજા આવી જાય, કોઈ પદાર્થ આવી જાય કે કોઈ વાણી આવી જાય કે કોઈ, એનાથી જ્ઞાન થાય એમ પણ નથી. આટલી બધી સ્વતંત્રતા, આવો જ્ઞાનનો સ્વભાવ, આવું પરિપૂર્ણ જ્ઞાન છે અને મેં ક્યારેય એનો વિચાર કર્યો નહીં. આવો હું સિદ્ધ સમાન, સિદ્ધ સમાન સિદ્ધ સમાન પોતાને કરે છે, પણ આ રીતે વિચાર કરવાનો છે કે આવું મારું જ્ઞાનનું સ્વરૂપ છે કે મને કોઈની અપેક્ષા નથી અને સ્વકાળે મારી એવી જ્ઞાનની પર્યાય પ્રગટ થાય એવો મારો સ્વભાવ છે, તો હું ક્યાં બારમાં ફાંફા મારી રહ્યો છું, એવા મારા સ્વભાવ તરફ હું શા માટે લક્ષ્ય નથી કરતો, આ બધા વિકલ્પોથી શું છે, એ વિકલ્પો મારું કાર્ય નથી, એ વિકલ્પોનો હું સ્વામી નથી, એનો કરતા નથી, એ બધા તો અજીવ છે. હું ભગવાન આત્મા ચેતન માત્ર જ્ઞાન કરવા વાળો, આનંદમાં રહેવા વાળો, સુખ અને શાંતિમાં રહેવા વાળો છું, પણ એવા મારા સ્વભાવનું લક્ષ્ય કરું તો મને એ પ્રાપ્ત થાય ને. આમ ચિંતન કરતા કરતા દરેક પર પદાર્થો તરફથી, વિભાવ ભાવો તરફથી એની રૂચિ ઘટતી જશે અને એમ કરતા પછી એક પ્રકારની ઉદાસીનતા આવશે. સ્વરૂપના લક્ષ્ય જે ઉદાસીનતા, જે વૈરાગ્ય પ્રગટ થાય એવો વૈરાગ્ય પ્રગટ થશે. સ્વરૂપના લક્ષ્ય જે વૈરાગ્ય થાય એ વૈરાગ્ય જ ટકે, બાકી બીજા કોઈ વૈરાગ્ય ટકતા નથી. વૈરાગ્ય તો ઘણી વાર આ જીવને થયો, જાત જાતના કારણોસર એને વૈરાગ્ય થયો, પ્રતિકૂળતાઓ જયારે આવી પડે, દુઃખ આવી પડે, એવા પ્રસંગો આવી પડે ત્યારે એને વૈરાગ્ય થાય, સ્મશાન વૈરાગ્ય થાય, થોડી વખત માટે એવો વૈરાગ્ય થાય ને પછી પાછો હતો ત્યાંનો ત્યાં. પણ જેને સ્વરૂપનું લક્ષ્ય થયું છે એનો જે વૈરાગ્ય છે એ સાચો વૈરાગ્ય છે. જ્ઞાન વિના વૈરાગ્ય સાચો હોય નહીં અને વૈરાગ્ય વિના જ્ઞાન હોય નહીં, બંને ને અવિનાભાવી સંબંધ છે. એટલે આવું જયારે એને જ્ઞાન થાય છે અને એ જ્ઞાન, જ્ઞાનના આધારે જયારે એને એવો વૈરાગ પ્રગટ થાય છે તો એ સાચો વૈરાગ છે, એ સમ્યક વૈરાગ્ય છે. એટલે એને પછી સ્વરૂપની વાતમાં રૂચિ રસ પડે છે અને બહારની વાતમાં એને ઉદાસીનતા વર્તે છે, આવી દશા થાય છે. સાધકની આવી દશા જ્યારે થાય અને આખો દિવસ એમ જ રહે ત્યારે સમજવું કે હવે સમ્યક દર્શન થવામાં વિશેષ કાળ બાકી નહીં હોય. અહીંયા કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે શાસ્ત્રમાં આવે છે કે વજ્ર વૃષભ નારાજ સંહનન હોય અને મનુષ્ય ગતિ હોય એને કેવળ જ્ઞાન થાય છે, પણ એ તો બહારમાં નિમિત્તનું જ્ઞાન કરાવવા પૂરતી વાત છે. આ બધી વાત આવે ને કે ત્યારે કેવળ જ્ઞાન થાય, પણ જેને કેવળ જ્ઞાન થવાનું હોય એને આ હોય એમ કહેવાનો અર્થ છે. એટલે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે, કે એનાથી કેવળ જ્ઞાન થાય છે એવું નથી. બાકી વજ્ર વૃષભ નારાજ સહનન કે મનુષ્ય ગતિ એ કાંઈ કેવળ જ્ઞાનનું કારણ નથી. કેવળ જ્ઞાન થવાનું કારણ તો તદરૂપે પરિણમેલો જીવ પોતે છે, પોતે જ્ઞાન સ્વભાવી છે, અને તે રૂપે જ્ઞાન સ્વભાવે એ પરિણમ્યો છે એ જ કેવળ જ્ઞાનનું કારણ છે, અને એ કેવળ જ્ઞાન એનું કાર્ય છે. સહનન આદિ તો દૂર રહો, પણ કેવળ જ્ઞાન પ્રગટ થાય તેમાં પૂર્વની જે પર્યાય કે જે ચાર જ્ઞાનની પર્યાય એની પણ અપેક્ષા નથી. એમાં પહેલા એને ચાર જ્ઞાન છે એવી પર્યાયની પણ અપેક્ષા નથી, કેમ કે દરેક પર્યાય સ્વતંત્રપણે થાય છે. વાસ્તવમાં કેવળ જ્ઞાન પ્રગટ થવાનો ક્રમબદ્ધમાં જે કાળ છે તે કાળે કેવળ જ્ઞાનની પર્યાય સહજ જ સ્વતઃ પ્રગટ થાય છે, સહજ અને સ્વતઃ પ્રગટ થાય છે. દરેક જળ અને ચેતન વસ્તુમાં પ્રત્યેક સમયે તેના ક્રમબદ્ધ જે જે પરિણામ થાય તેને કોઈ પર વસ્તુની કે નિમિત્તની અપેક્ષા નથી. અહીંયા 35મા પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે દરેક એ જળ હોય કે ચેતન હોય, દરેક પ્રત્યેક વસ્તુની અંદર એના જે ક્રમબદ્ધ પરિણામ થાય એમાં એને એનાથી જુદા બીજા કોઈ દ્રવ્યની અપેક્ષા હોતી નથી, બીજા કોઈ દ્રવ્યની જરૂર હોતી નથી, નિમિત્તની એને જરૂર નથી. નિમિત્ત આવે તો થાય એમ હોતું નથી, પણ જ્યારે એવા પરિણામ થાય છે તો જે હાજર થઈ અને નિમિત્ત કહેવામાં આવે છે એની પર્યાયના કાર્યકાળે નિમિત્ત હોય ભલે હો, પણ તેને નિમિત્તની અપેક્ષા નથી, અર્થાત નિમિત્તના કારણે તે કાર્ય નિપજ્યું છે એમ નથી. આત્મા એટલે જીવ પદાર્થ ક્રમબદ્ધ જે પોતાનું કાર્ય થાય તેને નિપજાવવા તે પુરુષાર્થ વાળો છે, શક્તિમાન છે, એ સમર્થ છે, પણ તે પોતાના સિવાય બીજા પરનું કાર્ય કરવા માટે પંગુ છે, અસમર્થ છે. ભગવાન આત્મા આ જીવ પદાર્થ એ ક્રમબદ્ધ પોતાના જે પરિણામ થાય, પોતાનું જે કાર્ય થાય એવા કાર્ય કરવા માટે, એવા કાર્ય નિપજાવવા માટે તો એ શક્તિમાન છે, એ પુરુષાર્થ વાળો છે પોતાના કાર્ય કરવા માટે, પણ પરનું કાંઈ પણ કાર્ય કરવામાં એ પંગુ છે, એ નિર્બળ છે, અસમર્થ છે. આવું જ વસ્તુ સ્વરૂપ છે અને આવો નિર્ણય કરવો એનું નામ સમ્યક જ્ઞાન છે. આવો નિર્ણય અનુભવ સહિત થાય ત્યારે આપણે એને સ્વાનુભૂતિ કહીએ અને એ જ સમ્યક દર્શન છે અને એ જ સમ્યક જ્ઞાન છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. આગળ 35મા પાના ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં 7મી લીટીમાં કહે છે કે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં દ્રવ્યની જે સમયે જે પર્યાય પ્રગટ થાય તેને એની કાળલબ્ધિ કહી છે. છયે દ્રવ્યમાં કાળલબ્ધિ છે એમ ત્યાં કહ્યું છે. પ્રવચન સારમાં ગાથા 102માં તેને જ તે પર્યાયની જન્મક્ષણ અથવા ઉત્પત્તિ ક્ષણ કહી છે. ઉત્પત્તિ ક્ષણ કહો, જન્મક્ષણ કહો કે કાળલબ્ધિ, બધું એક જ છે, બધાનો અર્થ એક જ છે. આગળ 4થા પેરેગ્રાફમાં 6ઠી લીટીમાં કહે છે કે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. જાણવું 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 એ એનું સ્વરૂપ છે, પણ પરનું કરવું કે તેનું આગું પાછું કરવું, પરનું કાંઈ પણ કરવું કે એમાં કાંઈ પણ ફેરફાર કરવા, આગું પાછું કરવું એટલે કાંઈ પણ ફેરફાર કરવા, એ ભગવાન આત્માના સ્વભાવમાં સ્વરૂપમાં નથી. જ્યાં પ્રત્યેક દ્રવ્ય પોતાના ક્રમ નિયમિત પરિણામોથી પ્રતિ સમય ઉપજે છે. દરેક દ્રવ્ય પોતે જે પોતાના કાર્ય કરે છે, પોતાના ક્રમબદ્ધ પરિણામો કરે છે, પોતાના ક્રમ નિયમિત પરિણામોથી પોતે પ્રતિ સમય ઉપજે છે, ત્યાં પછી એને બીજાની જરૂર તો છે જ નહીં. તો પછી ત્યાં આ આત્મા, આ જીવ એનું શું કરે, એનું શું કરે? બીજો પેલો એ કાંઈ કરે છે કે નથી કરતો? પેલું બીજું દ્રવ્ય છે એ પોતે પોતાના પરિણામ કરે છે કે નથી કરતું? તો પછી જીવની ત્યાં શું જરૂર છે? જીવે ત્યાં કાર્ય કરવા જવાની કાંઈ જરૂર હોય જ નહીં. પેલો કરશે જ, એ એનું કાર્ય છે તો એ કરે જ છે. તો નકામાનો શુક્ર વિકલ્પ કરે છે, ભાઈ એ એનું કાર્ય કરવાનો જ છે. અહીં પરદ્રવ્યથી ભિન્ન પોતે એટલે આત્મા પોતાના પરિણામનો કરતા છે, પણ પરનો અકર્તા છે એમ બતાવવું છે, એમ સમજાવવું છે. પર્યાયનો કરતા પર્યાય છે, પર્યાયનો કરતા દ્રવ્ય નથી, એ વાત અહીં નથી લેવી, એ અહીંયા વાત નથી લેવી. અહીંયા તો પરદ્રવ્ય સાથે ના સંબંધની વાત લેવી છે કે પરદ્રવ્ય સાથે એને એવો કરતાપણાનો સંબંધ નથી, એ વાત લેવી છે. પંચાસ્તિકાય ગાથા 62માં એ વાત કરી છે, ત્યાં પર્યાયનું કરતા દ્રવ્ય નથી, પણ પર્યાય કરતા પર્યાય કર્મ, પર્યાય કરણ, પર્યાય સંપ્રદાન, પર્યાય ઉપાદાન અને પર્યાય અધિકરણ, આમ પર્યાય પોતે પોતાના ષટકારક સુધી પરિણમે છે એમ કહ્યું છે. ત્યાં એ વાત બીજી છે. અહીં તો પોતાના પરિણામોથી ઉપજતું થતું દ્રવ્ય પોતે જ તેમાં તન્મયપણે છે, અન્ન દ્રવ્ય નહીં. પોતાના પરિણામથી ઉપજતું થતું દ્રવ્ય પોતે જ તેમાં તન્મયપણે છે, અન્ય દ્રવ્ય નહીં. માટે દ્રવ્ય પોતે પોતાના પરિણામોનું કરતા છે અને અન્ય દ્રવ્ય તેનો કરતા નથી. આગળ કહે છે અહીંયા 36માં પાના ઉપર કે સૂક્ષ્મ વાત છે પ્રભુ, જીવ દ્રવ્યની જ્ઞાન ગુણની એક સમયની પર્યાય કેવળ જ્ઞાન 6 દ્રવ્યને જાણે છે. આ જીવ દ્રવ્યની જ્ઞાન ગુણની એક સમયની પર્યાય કેવળ જ્ઞાન, એ કેવળ જ્ઞાન એ પર્યાય છે, એ 6 દ્રવ્યને જાણે છે, એક સમયમાં જાણે છે. 100 દ્રવ્યને પણ જાણે છે. ત્યાં સ્વદ્રવ્યમાં જેમ તદ્રુપ છે તેમ તે અન્ય દ્રવ્યમાં તદ્રુપ નથી. જો આખી નવી વાત અહીંયા ગુરુદેવે લીધી છે, પણ આ વાતની સાથે એ સમજવા જેવી વાત છે. ગુરુદેવે બહુ સરસ રીતે આ વાતને અહીંયા સાંકળી લીધી છે. શું કહ્યું કે કેવળ જ્ઞાનની પર્યાય 6 દ્રવ્યને જાણે, બધાને જાણે, જગત આખાના બધા સર્વ દ્રવ્યોને જાણે, એટલે 6 પ્રકારના દ્રવ્યો એ બધા ને જાણે છે, સ્વદ્રવ્યને પણ જાણે છે. ત્યાં સ્વદ્રવ્યમાં એ જે રીતે તદ્રુપ છે, એ જ્ઞાનની પર્યાય, કેવળ જ્ઞાનની પર્યાય, એ સ્વદ્રવ્યમાં જેમ તદ્રુપ છે તેમ તે અન્ય દ્રવ્યમાં તદ્રુપ નથી. તે પર્યાય 6 દ્રવ્યોને જાણે છે, પણ એ જેમ સ્વદ્રવ્યમાં તદ્રુપ છે તેમ એ અન્ય દ્રવ્યમાં તદ્રુપ નથી. જાણે છે, જાણે છે એટલે તો જણાઈ જાય છે, ખરેખર તો એમ છે, તદ્રુપ એ પોતાની સાથે જ છે, સ્વદ્રવ્યમાં એ તદ્રુપ છે. તે પર્યાય 6 દ્રવ્ય સાથે એકમેક નથી, તદ્રુપ નથી એટલે એકમેક નથી. 6 દ્રવ્ય તે પર્યાયમાં આવતા નથી. 6 દ્રવ્ય પ્રતિબિંબિત થાય છે, પણ એ કઈ 6 દ્રવ્ય એ પર્યાયની અંદર આવી જતા નથી. એ પ્રતિબિંબિત થાય છે જ્ઞાનમાં, એ દેખાય છે, જણાય છે, ઝળકે છે, પણ એ દ્રવ્યો કઈ 6 દ્રવ્યો આ જીવ દ્રવ્યની અંદર આવતા નથી, જીવ દ્રવ્યની એ પર્યાયમાં આવતા નથી. 6 દ્રવ્યના ત્રિકાળી ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપનું જ્ઞાન તેમાં થયું છે. ત્રણેય કાળના એ 6 દ્રવ્યના જે એની પર્યાય થાય છે, તો એના ઉત્પાદ અને વ્યય અને એ સમય એ દ્રવ્ય એ કાયમ ટકીને રહ્યું એવું એ 6 દ્રવ્યનું સ્વરૂપ છે, એનું જ્ઞાન અહીંયા આ કેવળ જ્ઞાનની પર્યાયમાં થયું છે. પણ 6 દ્રવ્યો એ કેવળ જ્ઞાનની પર્યાયમાં આવતા નથી, એ આ જીવદ્રવ્ય સાથે તદરૂપ થતા નથી અને તે પર્યાય છ દ્રવ્યમાં તદરૂપ નથી. કેવળ જ્ઞાનની પર્યાય છ દ્રવ્યમાં તદરૂપ નથી. માટે છ દ્રવ્યોની પર્યાયોનો કરતા જ્ઞાન નથી. આ કેવળ જ્ઞાનની પર્યાય થઈ તો એ ભલે છ દ્રવ્યને જાણે, એની બધી પર્યાયોને જાણે, એના ઉત્પાદ વ્યયને જાણે, એના ધ્રુવ સ્વભાવને જાણે, બધી વાત બરાબર છે જેમ છે તેમ સ્પષ્ટ જાણે, એક સમયમાં જાણે, યુક્ત જાણે, છતાંય એ છ દ્રવ્યોની પર્યાયોનો કરતા આ જ્ઞાન નથી, આત્મા નથી. જ્ઞાન કહો કે આત્મા કહો, આત્મા તો પોતાના જ્ઞાન પરિણામનો કરતા છે પણ પરદ્રવ્યનો કરતા નથી, એ અકર્તા છે. આવી વાત છે, આવી આ સૂક્ષ્મ વાત છે. ગુરુદેવ કહે છે કે પ્રત્યેક દ્રવ્ય, પ્રત્યેક આત્મા અને પ્રત્યેક પરમાણુ પોતાના ક્રમ નિયમિત ઉપજતા પરિણામોથી તે કાળે તદરૂપ છે, તાદાત્મરૂપ છે અને પરથી જુદા છે, પરથી પૃથક છે. દરેક દ્રવ્ય પોતે પોતાના પરિણામ સાથે તે કાળે, જ્યારે એ પરિણામ થાય છે તે કાળે એ એની સાથે તદરૂપ છે. એ જીવ દ્રવ્ય પોતે પોતાના પરિણામ સાથે તે કાળે તદરૂપ છે એવું તાદાત્મ્યપણું છે અને પર સાથે એવું તાદાત્મ્યપણું નથી. એ પરથી જુદો છે, પરથી પૃથક છે. જીવના પરિણામમાં જીવ તદરૂપ છે અને તે અજીવથી જુદો છે, અજીવથી પૃથક છે. તેવી જ રીતે અજીવના પરિણામમાં અજીવ તદરૂપ છે અને એ જીવથી જુદું છે, જીવથી પૃથક છે. આ પ્રમાણે જીવ પોતાના પરિણામોનો કરતા છે પણ પરના અજીવના પરિણામોનો એ કરતા નથી, અજીવનો તો એ અકર્તા છે. અને તેથી જ જગતના અનંત દ્રવ્યો અનંતપણે ત્રણેય કાળ રહે છે. તેથી જગતના અનંત દ્રવ્યો અનંતપણે જેમ છે તેમ રહે છે ત્રણેય કાળ. જો એના કાર્યોની અંદર જીવ કાંઈ કરી શકતો હોત તો કોઈ દ્રવ્ય એના સ્વરૂપે રહી શકત જ નહીં. જીવદ્રવ્ય જો બીજા પરદ્રવ્યના કાર્યો જો કરતું હોત તો પેલું દ્રવ્ય કાર્ય કરત અને જીવે ભેગો એમાં જોડાઈ જતો હોત તો એ દ્રવ્યનું સ્વરૂપ જ નાશ પામત. એટલે એનું જેવું સ્વરૂપ છે એવું અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેવાનું છે. દરેક દ્રવ્યનું જેમ છે તેમ જ સ્વરૂપ જે રહે તો એમાં ત્યારે જ એ બની શકે કે જેમાં કોઈપણ દ્રવ્ય બીજું અન્ય દ્રવ્ય હસ્તક્ષેપ કરે નહીં. એટલે જગતના અનંત દ્રવ્યો અનંતપણે ત્રણેય કાળ રહે છે એનો અર્થ જ એ થાય છે કે બીજું દ્રવ્ય કોઈ દ્રવ્યનું કાંઈ કરતું નથી. જીવ પોતાના પરિણામને કરે અને પરના પરિણામને કરે એવું સ્વરૂપ જ નથી. એવું હોય જ નહીં, એવું થાય જ નહીં. એવું થાય તો પછી કોઈ દ્રવ્ય પોતે પોતાના સ્વભાવે રહી શકે જ નહીં. તેથી જીવ પરનો અકર્તા ઠરે છે. આવી વાત છે. આ છેલ્લા બે પેરેગ્રાફમાં ગુરુદેવે બે મોટા સિદ્ધાંત કહી દીધા. આના ઉપર ખૂબ વિચાર કરવા જેવો છે કે આ જગતનું સ્વરૂપ આ રીતે રહ્યું છે એનો અર્થ જ એ છે કે કોઈ કોઈનામાં હસ્તક્ષેપ કરતું જ નથી. અરે ભલા ભગવાન, કોઈ કોઈમાં હસ્તક્ષેપ કરતું નથી એટલે આવું જગત ટકીને રહ્યું છે, તો પછી તું નકામાનો ધાંધિયા શા માટે કરે છે? તારે બધે હસ્તક્ષેપ કરવા જવાની જરૂર શું છે? કરી તો શકતો નથી, છતાં નકામાનો એવા ફેરફાર કરવાની વૃત્તિ સાથે બારમાં ને બારમાં તારા ઉપયોગને ફેરવે છે. એને બદલે એ ઉપયોગને સ્વ તરફ વાળને, ત્યાંથી તને આનંદ અને સુખ ને શાંતિની પ્રાપ્તિ થશે. મહાપુરુષોનું આમ સમજાવવું છે. અનેક રીતે મહાપુરુષો આપણને સમજાવે છે. કેમ કે આ મન છે ને એ અતિ ચંચળ છે. મન છે એ માકડા જેવું છે, વિકલ્પોમાં એવું રાચી રહે છે, એને ખ્યાલ નથી આવતો કે 5 મિનિટમાં તો 50 જગ્યાએ ફરી વળ્યું. અનેક જાતના વિકલ્પો એ કર્યા જ કરે છે અને બારમાં ને બારમાં ફર્યા જ કરે છે. ઇન્દ્રિયોના વિષયમાં એવું રાચી રહે છે, એવું મગ્ન થઈ જાય છે કે એને ભાન પણ પડતું નથી કે પોતે કોણ છે. સંઘની પચેન્દ્રિય થયો છે, તો આવા મનને કાબુમાં કરી અને એને એક વિષય આપે. કેવો વિષય આપે? આ પાંચ ઇન્દ્રિયોના વિષયોથી જુદો વિષય આપે, પોતાના સ્વરૂપનો વિષય આપે, પોતાના સ્વરૂપનો વિચાર કરે, એનો જ વિકલ્પ રહ્યા કરે. આ મારું સ્વરૂપ કેવું, ભગવાને પોતાના સ્વરૂપને કેવી રીતે જોયું, આ મહાપુરુષોએ કેવી રીતે પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો, આ ગુરુદેવે કહેલી આ વાત કેવી રીતે છે, એમ જો એ વિષય એ મનને આપે ને, તો મન પોતાની ચંચળતા છોડીને એમાં એકાગ્રતા કરે અને એમ વિકલ્પ સહિત એ પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરવાનો પ્રયત્ન કરે, તો પછી આગળ વધતા વિકલ્પ વિના પોતાના સ્વરૂપમાં એકાગ્રતા થવાનું શક્ય થાય. અને આ જ કરવાનું છે, આ જ કરવાનું છે, એ જ એકમાત્ર કર્તવ્ય છે. તો આપણે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. ઘણી વાત ટીકા ઉપરના પ્રવચનોમાં આવી, ઘણા પ્રવચનો ગુરુદેવે એના ઉપર કર્યા, એટલે ભાવાર્થ ઉપરના પ્રવચનમાં આવી કોઈ ખાસ વિશેષ વાત રહેતી નથી. બધાને ભાવાર્થ પોતે જાતે વાંચી જવા માટે મારી ખાસ વિનંતી છે. હવે સ્વાધ્યાય પૂરો કરતા પહેલા સુખદામ બોલીએ.
Thank you.